તારીખ 20/3/1991 ના દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વ ચર્ચા સળંગ નંબર 173 મૂળ કેસેટમાં હમિંગ છે.
જેમ કોઈ પરદેશમાં જાય એટલે રીત રિવાજ ને માણસો ને લેણી કરણી ને બોલણી બધું જુદું જ હોય અને અજાણ્યું અજાણ્યું લાગે, એમ જાણે કોઈ બીજા ક્ષેત્રમાં ધર્મી આવી ગયા હોય એવું અહીંયા લાગે. એમાં મહાવીર થી આવ્યા હોય ને પછી યાદદાસ્તમાં હોય ત્યારે તો એને ખાસ એવું લાગે, કેમ કે વિશેષ એમને તો સ્મૃતિ એ છે ધર્મક્ષેત્રની અને ધર્મના સહવાસની. ખાસ એમને તો વિશેષ લાગે કે જાણે અમે પરદેશમાં આવી ગયા છે, અમારું કોઈ નથી આવ્યા. કુટુંબ સામાન્ય રીતે માણસને કુટુંબ પરિવારનું મહત્વ હોય છે અને કુટુંબ પરિવારના સભ્યો પોતાના લાગે છે, પણ નાની ને તો એવું કઈ
લાગે.
એને ધર્મી પ્રત્યે જેટલો પ્રેમ છે એટલો રાગ કે પ્રેમ એને પોતાના કુટુંબ પરિવારના સભ્યો ઉપર આવતો નથી. એ પણ સહજ છે, એ પ્રકારનો રાગ ઓછો હતો એ પણ સહજ છે. અને આમ જુઓ તો દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ છે એમાં જાણે પરદેશમાં રહેતા હોય અને પરદેશમાં આવી ચડ્યા હોય એવું લાગ્યા કરે છે. અંદરનું એમનું વાતાવરણ સાવ જુદું છે, બહારનું બધું વાતાવરણ જુદું છે, વિરુદ્ધ વાતાવરણ. અંદરના વાતાવરણથી બહારનું વાતાવરણ જુદી જ જાતનું વિરુદ્ધ છે. સત્સંગ ભાગ્યે જ મળે છે. એનું શ્રીમદજી લખે છે, મનની મારી કોયલ, વનમાં રહેનારી કોને કોયલને વનમાં કોઈક મારે અને એને શહેરમાં રહેવું પડે અને કંઈ ગોઠે નહીં. જંગલનું પ્રાણી છે અને વસ્તીમાં તો કંઈ એમ આ વસ્તીમાં ધર્માત્માઓને કંઈ ફાવતું નથી. આવી પીડ્યા છે, આવી ચીડ્યા છે, સમાધાન કરી દઈએ છીએ. મોટી વાત તો એ છે કે સમ્ય જ્ઞાન હોવાથી પોતે સમાધાન કરી લેતા હોવાથી બીજી આકુલતા નથી થતી, છતાં પણ નથી રૂચતું તો નથી જ રૂચતું. બહારનો જે સમય નથી રૂચતો
અનુકૂળ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ નથી, સાધનો ને અનુકૂળ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવ નથી એ પણ હકીકત.
એટલે તો ગમતું નથી, કલ્પના તો નથી, હકીકત જ છે. પણ અનંતાનો મંજિની આકુલતા ન થાય, સમાધાન થતું વર્તતું હોય એટલે પછી વિશેષ આકુલતા ન થાય. પણ હકીકત છે એ તો હકીકત છે કે જે અનુરૂપ હોવા જોઈએ ધર્મ કાર્યોને અને ધર્મને વૃત્તિને જે અનુકૂળ પરિસ્થિતિઓ હોવી જોઈએ એવી પરિસ્થિતિ છે.
એટલે દુષ્મકાળ,
દુષ્મકાળ એટલે પરદેશમાં આવી ચડ્યા હોય અને જેવી લાગણી થાય એવી જ લાગણી વર્ત્યા કરે છે. જુદું એ પડ્યું કે કુટુંબ કબીલા હોવા છતાં પણ એમ કહે છે, જે કુટુંબમાં જન્મા છે કુટુંબ પરિવાર તો છે છતાં એને પોતાના કોઈ નથી લાગતા, એ જે દ્રષ્ટિ ફેર થઈ ગઈ છે એ પણ જરા લક્ષ ખેંચવા જેવો વિષય છે. પોતાના કહેવાય પોતાના ન છતાં એને પોતાના નથી લાગતા. એવો મુદ્દો છે. અનંત પ્રત્યક્ષતા વિષય છે, એ સ્વરૂપની અનંત પ્રત્યક્ષતાનો વિષય છે અને એમાં પોતાને પોતાની નિકટતા સમીપતા એ એક દુર્ભાષા છે, કેમ કે પોતાનું સ્વરૂપ છે જે અનુમાનનો વિષય નથી રહ્યો. હવે જ્યાં પ્રત્યક્ષતા ભાષે છે ત્યારે એ અનુમાનનો વિષય છે. જેમ કોઈ ગોળની આખી મેલી હોય અથવા રવો હોય, એમાંથી કાંકરી ચાખે અને આખા ગોળ આખો ગોળનો જેટલો દળ છે એ બધું આવું છે એમ જ્ઞાનમાં આવી જાય છે. જ્ઞાનના વેદન પ્રત્યક્ષ અંશ પરથી, એ સિવાય પ્રત્યક્ષતા નથી. આમ તો મતિ સંતમાં ઉભો છે જી, અને ઇન્દ્રિય જ્ઞાનમાં ઉભો છે, પણ જે વેદન પ્રત્યક્ષતા છે એનાથી જ્ઞાનમાં જ્ઞાનનું અનંતુ વેદન સ્વભાવમાં જે રહ્યું છે એ આખે આખું જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ જાય છે. પ્રત્યક્ષ સ્વરૂપની પ્રત્યક્ષતા શું મેળ છે અહીંયા, કે અવસ્થામાં જે વિષય આવે છે એ અવસ્થામાં પ્રત્યક્ષપણું, વિષયી પ્રત્યક્ષ વિષયીમાં પ્રત્યક્ષપણું અને એનો વિષય પ્રત્યક્ષ. આમ બંનેને વિષય અને વિષય બંનેને એક વાક્યતા સુસંગતા જે આવે છે એને લઈને આત્મબળ અથવા પુરુષાર્થમાં એકદમ ઉછાળો આવે છે. પછી જે સ્વરૂપ પોતે જ પોતાથી પ્રત્યક્ષ છે, એટલે કે પોતાથી જરા પણ દૂરવર્તી પણ દ્રવ્ય કે ભાવે એકે પ્રકારે નથી રહ્યું. દ્રવ્ય પોતે છે, ભાવે પણ પોતે છે, એટલે પરિણામને એમ જોનાર પરિણામને ભેદ પણ ક્યાંથી રહે, ભેદભાવ કેવી રીતે રહે, પોતાને જોનાર એવી કોઈ અવસ્થાને ભેદભાવ નથી રહેતો. અભેદભાવ સધાઈ જાય છે, સહજપણે અભેદતા સધાઈ જાય છે. પ્રારંભમાં પણ એ જ પ્રકારે છે અને પછી આગળ વધવામાં પણ પોતાના પ્રત્યક્ષ સ્વરૂપને પ્રતિમાં પ્રત્યક્ષ કરીને પ્રતિમાં એટલે આવો છું એમ જોર આવે છે, સત્તા ઉપર જોર આવે છે, પ્રત્યક્ષ સત્તા ઉપર જોર આવે છે. પ્રતિમાં પ્રત્યક્ષ કરીને સાધક જીવ સ્વસંવેદનને વધારે છે, એ રીતે સ્વસંવેદન આવિર્ભાવ થાય છે. કેમ કે વેદનથી પ્રત્યક્ષતા પકડી છે, એટલે પ્રત્યક્ષતાને અને વેદનને પણ શબ્દ ભેદ જ છે આમ કહીએ તો, બાકી તો એક જ પર્યાયના બે બંને અંગ છે. વેદકતા જે પર્યાયમાં છે એ જ પર્યાયમાં પ્રત્યક્ષતા છે. તો પ્રત્યક્ષતા અને વેદકતા તો અભિન્ન જ છે એક જ પર્યાયમાં. એટલે અનંત પ્રત્યક્ષતામાં અનંત સ્વસંવેદનતા અને સ્વભાવરૂપ શક્તિરૂપ જે અફૂટ છે, વેદાય છે એટલે ખૂટે છે એમ નથી, અફૂટ છે, અક્ષયનિધિ છે એવું નિજ સ્વરૂપ પ્રથમ નિર્ણયના કાળમાં ભાસે છે. અનુભવના કાળમાં તો પ્રત્યક્ષ અનુભવ છે, વિષય જરાક અંદર વળીને ગ્રહણ કરવા જેવો છે. જે વિચારથી ગ્રહણ થાય છે આ વિષય એના બદલે જરા અંદર વળીને ગ્રહણ કરવા જેવો વિષય છે, એ રીતે એ વિષય ગ્રહણ થાય તો દિશા બદલાઈ જાય છે. દિશા બદલાઈ જાય એની દશા બદલાઈ જાય, વિષય માત્ર સમજવા પૂરતો નથી પણ ગ્રહણ કરવાની પદ્ધતિથી સમજવા જરૂર છે. કેટલીક વાત જે અનુભવ પદ્ધતિની છે માટે અનુભવ પદ્ધતિ જ ઉપલબ્ધ થાય છે અથવા ગ્રહણ થાય છે. વિચારની મર્યાદા એમાં ઓછી પડે છે, ટૂંકી પડી જાય છે. વિચાર જ્ઞાન અને વિચારનો પર્યાયમાં સમજતો નથી, એની પહોંચ નથી એવી સ્થિતિમાં. ભલે કહેવાય છે ત્યારે વિચાર છે, સંભળાય છે ત્યારે વિચાર છે, તો પણ એ વિશેષપણે લક્ષમાં લેવા જેવું છે કે આ વેદન થી વેદન પ્રત્યક્ષ અનંત પ્રત્યક્ષતાને પકડી લેવા જેવી છે. એક વારે અનંત પ્રત્યક્ષનું નિધાન પોતાના લક્ષ્ય ઉપર આવી ગયું, પછી એ વિષયને છૂટવાની કોઈ પરિસ્થિતિ ઊભી નથી થતી, છૂટે જ નહીં. એનું નામ લક્ષ છે, છૂટે નહીં એનું નામ તો લક્ષ છે. બહારના સાધારણ વિષયોનું લક્ષ પણ નથી છૂટતું, જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન છે, પણ છતાં જેમાં સુખ બુદ્ધિ છે એવા વિષયોનું પણ લક્ષ જીવ છોડી નથી શકતો, લક્ષ થઈ જાય છે ત્યારે. તો આ તો કોઈ અદ્ભુત થી અદ્ભુત આશ્ચર્યકારી તત્વ છે કે જેને શક્તિના માપને કોઈ તળ્યું જ નથી. એવું પોતે પોતાનું સ્વરૂપ પાછું પ્રત્યક્ષ થઈ જાય અને પ્રત્યક્ષ અંશ વડે પ્રત્યક્ષ થઈ જાય, પછી તો એનું લક્ષ જે આવે છે એ લક્ષ સમ્યક દર્શનનો કે અનુભવનું અનન્ય કારણ થાય એ કઈ સાબિત કરવાની જરૂર નથી રહેતી. એ વિષય વિચારની મર્યાદાથી આગળ જઈને પકડવા જેવો છે. લગભગ બધી વાતો વિચારની મર્યાદામાં ચાલે, પણ આ વિષય એવો છે કે જ્યાંથી અનુભવનું કારણ ઊભું થાય છે, અહીં તો અનુભવનું કારણ જ ઊભું થાય છે ને, ત્યારથી વિચારથી એક પગલું આગળ વધીને આ વિષયને સ્પષ્ટ કરાય છે. ત્યાં સુધી એ વિષય સ્પર્શાતો નથી. સામાન્ય છે એટલે એનાથી બહાર વિચાર છે એ જ્ઞાન વિશેષનો પર્યાય છે અને મન ઇન્દ્રિય સાથે એનો સ્વરૂપ છે. જ્યારે જ્યાં પ્રત્યક્ષ અંશ છે એ તો જ્ઞાન સામાન્યમાં છે, અને જ્ઞાન સામાન્ય છે તે અતિન્દ્રિય જ્ઞાન છે. મિથ્યા દ્રષ્ટિને પણ અતિન્દ્રિય જ્ઞાન છે ખરું, પણ તિરોહિત છે. જો મિથ્યા દ્રષ્ટિને અતિન્દ્રિય જ્ઞાન ન હોત તો આચાર્યદેવ એમ ન કહેત કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા વેદા અનુભવાય છે, એવી ભાષા ન કરે છે કે આબાલ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવાય છે. આબાલ ગોપાળમાં તો મિથ્યા દ્રષ્ટિ લઈ લીધા, એ ભગવાન આત્મા કેવો? જો ઓલો અનુભવ લ્યો શુદ્ધોપયોગનો તો એ વાત તો અહીંયા છે નહીં, કેમ કે મિથ્યા દ્રષ્ટિ છે, માટે ઓલી વાત તો લેવાની નથી સમ્યક દર્શનવાળી, એ પડખું તો ચોખ્ખું થઈ ગયું. ત્યારે હવે શું કે મનથી આગળ જઈને જે જ્ઞાન સામાન્યની ધારા છે, બધા જ જીવોને એ ધારા ચાલે જ છે, પણ લક્ષ આ બાજુ બહાર હોવાથી એને કોઈ વિષયનું ગ્રહણ નથી, પોતાની એ પર્યાયનું એને ગ્રહણ નથી, અથવા વેદન આવિર્ભૂત નથી. વેદન તિરોભૂત છે, વેદન હોવા છતાં તિરોભૂત છે. એટલે અહીંયા તો એમ જ કહેવું છે કે જે જ્ઞાન વિશેષ મન સાથે જોડાય છે, તારો જે જ્ઞાન વિશેષ અન્ય પદાર્થો સાથે જોડાય છે, જ્ઞાનનો એ જ જ્ઞાન વિશેષ ને તો જ્ઞાન સામાન્ય ઉપર લઈ જાય એટલે દિશા ફરી જશે. કેમ કે આ જ્ઞાનનું અંતરંગ છે, નિરાકાર જ્ઞાન એ જ્ઞાનનું બહિરંગ છે અને સામાન્ય જ્ઞાન તે જ્ઞાનનું અંતરંગ છે. તો બહિરંગ ને અંતરંગ ઉપર વાળે એટલે દિશા બદલાશે, અને જે અંતરંગ જે જ્ઞાન સામાન્ય છે ત્યાંથી તો પછી જરાય દ્રવ્યને છેટું જ નથી, એ તો દ્રવ્યની સાથે જડાયેલી અવસ્થા છે જાણે, અથવા દ્રવ્ય ભાવે છે, દ્રવ્યાકારે છે, સ્વભાવાકારે છે અને સ્વ આકારે છે, પાછું કોઈ થર્ડ પર્સન નથી, સ્વ આકારે, સ્વભાવ કરે, સ્વભાવાકારે છે. એ રીતે એને જો પ્રયત્નથી અંદર વળીને કામ કરવામાં આવે, એટલી સાવધાની, એટલી ધીરજ, એટલી અચંચલતા અને એટલી સરળતા કે આડોવળો ન જાય, એ જ જગ્યાએ જાય સરળ થાય, તો જે શ્રીમદજીએ કહ્યું કે ચતુરાંગ લહે દ્રવ્ય સે મિલે હે, કઈ વાત જુદી જુદી પહોંચી હોય ત્યાં ગુરુને ના ખાને, ત્યાં જ્યારે ગુરુ મળે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ચતુરાંગુલ હે દ્રવ્ય. આ વાત લખી કેવી રીતે લખાય, જે વિચારથી પણ આગળ જઈને વાત કરવી છે એનો સંકેત તો હજી ભાષામાં કંઈક આવી શકાય, બોલવામાં બોલવામાં કંઈક એનો અણસાર દેખાડી શકાય, લખવામાં તો આવે ક્યાંથી. એટલે ત્યાં પ્રત્યક્ષ યોગનો વિષય એટલા તો બધું કર્યું, યમ નિયમ સંયમ આપ્યો પણ ગુરુ ન વાત રહી, સો ગુરુ ગમતી, ગુરુગમની જે વાત છે તે પાત્રતામાં આવીને ગુરુગમ વગર સમજાય એવી છે. પાત્રતા એટલે ભૂખ ઉકડવી, પાત્રતા એટલે બીજી કોઈ મોટી વાત નથી, પોતાના આત્મહિતની ભૂખ ઉગડવી અને સારી રીતે ઉગડવી, જેમ મને ખાવ ખાવ થઈ જાય એવી ભૂખ લાગે, એવી ભૂખ ઉગડે આત્મહિત, તો આ વાત ન પકડાય એવી નથી. જેને પકડી પહેલા અજ્ઞાન દશામાં જતા અને પકડી લીધું તો પોતે શા માટે ન પકડે, કેમ ન પકડે, પકડી શકાય એવી છે પણ તથા યોગ્યતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી નથી. બીજું કે વિષય અંતર્મુખ થઈને બંને એકરૂપપણાને પામે છે, એકવાક્યતાને પામે છે, તો આમાં કોઈ લાંબો નય ન્યાયનો વિસ્તાર થાય એવો વિષય નથી. અમારી માગણી એમ છે કે વિસ્તાર કરવો, પણ વિસ્તાર કેવી રીતે થાય, વિષય જ સંક્ષેપ થઈ જાય એવો છે પ્રશ્ન. એમ કીધું વિસ્તાર થઈ આવા વિષય આરાધનામાં નો વિસ્તાર નથી, વૈચારિક ભૂમિકાનો ગમે એટલો વિસ્તાર થઈ શકે પણ આ આરાધનાનો વિષય છે. તો આરાધનામાં વિસ્તાર એટલા માટે નથી કે ત્યાં તો બધા વિકલ્પો પણ વિલીન થઈ જાય છે, તો જે વિકલ્પ ગમ્ય વિષય નથી, વિકલ્પ વાળી જે સ્થિતિ નથી, એનો વિસ્તાર કેવી રીતે કરો, એ તો સીધી પર્યાય ડૂબકી મારી અંદર, આટલો જ સંક્ષેપ છે એની અંદર. જે પોતાનું આનંદ પ્રત્યક્ષ જ્ઞાન સૂર્ય છે એને જોનાર અંજાઈ જાય છે, એ તો સ્વાભાવિક છે, એટલું બધું તેજસ્વી તત્વ છે કે એને જોઈને અંજાઈ જાય છે, એમાં ડૂબી જાય છે, એમાં વિલીન થઈ જાય છે. એનો વિસ્તાર કેવી રીતે બીજો થાય, શું થાય, એટલે થોડો પ્રયત્ન સાથે વિષય છે. ભેદ પાડતા પાડતા વ્યાપકતા અને વેદકતા સુધી અંતરંગમાં આવવાની થાય. એટલે પ્રત્યક્ષ વેદક વેદન તો પરોક્ષ હોઈ શકે જ નહીં, થઈ શકે બી નહીં. એટલે પ્રત્યક્ષ પણ શું છે એ તો વેદન પ્રત્યક્ષ થઈ જાય છે. ત્યાંથી તો અંદર સરી જતા પછી વાત નથી, કેમ કે એ તો વળીને જોવાય છે. જે જ્ઞાન સામાન્યનું વેદન છે એને 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 કોણે જોયું? જ્ઞાન વિશેષે જોયું. એટલે જ્ઞાન વિશેષ જે આ બાજુ હતું એ ફેર્યો ત્યારે એ ફેરફાર થઈ ગયો. પ્રયત્ન કર્યા પછી બીજા પ્રશ્નો ઉઠે તો જરા વધારે ચર્ચા જ્ઞાનથી જાય છે. આ અધ્યાત્મનો વિષય એવો છે કે જેટલા જિજ્ઞાસામાંથી જિજ્ઞાસાથી જેટલું ઊંડું જવાય અને એ ઊંડાણની જિજ્ઞાસામાં અમુક પ્રકારના સંયોગો હોવાથી હું મારું સાથી નથી સંપાદ કલ્યાણ. આવો એક અભિપ્રાયની અંદર શ્રદ્ધાનો અને જ્ઞાનનો દોષ થઈ જાય છે. મારા અમુક સંયોગો એવા હોવાથી મને હું આત્માને નથી સાથ કરતો. જો મારા સંયોગો મારી ઈચ્છા પ્રમાણે કંઈક અનુકૂળ થઈ જાય ને તો પછી હું આત્માને સાથી શકું, પણ એ સંયોગો અનુકૂળ થશે તો નહીં સાથી શકે. કેમ કે એને પહેલેથી અભિપ્રાયની અંદર આધાર પર કે મારી સાધનામાં પ્રતિકૂળ સંયોગો નડે છે માટે સંયોગો અનુકૂળ થાય તો મારી સાધના. વાત તદ્દન ખોટી છે. પહેલેથી કોઈ પણ જીવે એવો અભિપ્રાય દ્રઢપણે ધારણ કરવો ઘટે છે કે કોઈ પણ જાતના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ભલે હું મુકાઈ જાઉં ભલે હું મુકાઈ જાઉં, મારું સાધન હું કોઈ પણ સમયે કરવા સ્વતંત્ર છું. અને કોઈ પણ સમયે કરવા સ્વતંત્ર હોવાથી ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પણ હું મારું કાર્ય તો ચાલુ જ રાખીશ, મારો પ્રયત્ન હું છોડીશ. માણસ વિચાર કરે છે ને કે મને અમુક પ્રકારના સંયોગોને લઈને મારા ઉપાધિવાળા પરિણામ એ સંયોગો આશ્રિત રહ્યા કરે છે ને એ ઉપાધિ જ્યાં સુધી ખસે નહીં ત્યાં સુધી ઉપયોગ કેવી રીતે ઠરે, આત્મામાં આવે કેવી રીતે, અંતર્મુખ થાય કેવી રીતે, આ એક ખોટો અભિપ્રાય બાંધેલો હોય છે. પહેલેથી જ એવું વિચારવા યોગ્ય છે અભિપ્રાયની દ્રષ્ટિએ કે ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં હું ન હોઉં, મારું કાર્ય સ્વતંત્રપણે કરવા માટે હું બિલકુલ કોઈની સાથે કોઈ મને દખલગીરી કરી શકે એવી મારી પરિસ્થિતિ છે જ નહીં. અને તેથી બધી જ હાલતમાં સર્વ હાલતમાં કોઈ પણ હાલતમાં મારે મારું કાર્ય ચાલુ જ રાખવું. પહેલેથી આટલો મજબૂત અભિપ્રાય ઘડી રાખવો જોઈએ કે ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળમાં હોય મારું કામ હું ચાલુ રાખીશ અને હું કરી શકીશ, ન કરી શકું એ વાત હોય શકે જ નહીં, એ વાત હું માનવા તૈયાર નથી. એટલો એને એવા વિરુદ્ધ અભિપ્રાયનો નિષેધ આવી રહ્યો છે તો કામ ચાલશે, નક્ષત્રાળનું કામ ચાલશે, નારકીને ચાલે છે, કિરીટને ચાલે છે, મનુષ્યને શું કરવાનું ચાલે, પ્રશ્ન જ નથી. પણ તૈયારી મુમુક્ષુની ભૂમિકામાં આટલી હોવી જોઈએ. આપણે કોઈ વખત ટીકા ટિપ્પણીને લક્ષ્ય કોઈ વાત કરીએ છીએ કે માણસ એમ વિચાર કરે કે ભાઈ મારે એટલું સાધન થઈ જાય મૂડીનું કે જેના વ્યાજમાં મારી આજીવિકા ચાલે તો હું નિરાંતે સોનગઢ બેસી જાઉં નિવૃત્તિ લઈને અને મારું કાર્ય હું કરું સોનગઢમાં જઈને, તું ગમે ત્યાં જા નહીં, આ રીતે તો તારું કામ થવાનું નથી.
આધાર બુદ્ધિ
સોનગઢમાં જા કે ગમે ત્યાં જાય, તારી આધાર બુદ્ધિ પહેલેથી ખોટી છે. આજીવિકા એટલે હું ચાર લોટ, ચાર રોટલી નો લોટ છે, બીજું કઈ છે તો તારો અવળો મોટો હાથમાં એક ચાર ગોણા ઉપર ટકી ગયો છે, લટકે છે, ચાર ગોણા ના આધારે તું લટકો છો, ગોણા મજબૂત ને તું હીણો, એટલો બધો, એટલો બધો હલકો તું કે એના આધારે તું લટકી જા. કઈ જાતનું નિર્બળતા છે, એ નિર્બળતા પહેલેથી છોડી દેવાય. એટલે પહેલેથી એટલું જોરાવવું જોઈએ પોતાનું કાર્ય કરવા માટે, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. મારું કામ કરવા હું સ્વતંત્ર હોવાથી મારું કામ તો હું ચાલુ જ રાખવાનું છું. એવું મારું કામ ચાલુ રાખવાની જે મારી અંતર સાવધાની, એ સાવધાની રાખતા ભલે બીજું બારમાં ગમે તો હું ઢોળી જાય, મને એનો એને હું જોઈ લઈશ. માણસ નથી કહેતા આવજો ને હું તમારી સાથે ભરી પી લઈશ, નથી કહેતા એમ. સંયોગોને તો ચેલેન્જ આપી દેવી કે તું ગમે એ સંયોગ થા ને હું તો જોઈ લઈશ તને. સુભાષભાઈને બહુ સરસ કાગળ લખ્યો છે, તમે જરાય ડોરોમાં જરાય ભય પાવમાં કાંઈ થવાનું નથી ને થશે તો જોઈ લઈશું, જોઈ લઈશું. આ વાક્ય ગંભીર લખ્યું છે. તમારું કાર્ય કરીશું, એવી સ્થિતિમાં તમને લાવી દેશું, એનું નામ જોઈ લેશું છે. એમ કેવું છે, એવી રીતે વાત કરી છે, જોઈ લેશું. જરાય આગળ વધો, ભયભીત થયા વિના આગળ વધો, કોઈ ભય રાખવાની જરૂર નથી. એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ કે બીજો અવાજ થતો હોય તો માણસને વાંચવામાં કે સાંભળવામાં એકાગ્રતા ખલેલ પહોંચે છે ને. એ સામાન્ય રીતે સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાન ધ્યાનના વિષયમાં એવો ક્ષેત્ર પસંદ કરવામાં આવે કે જ્યાં અવાજને, ઘોંઘાટને બીજું કાંઈ વિક્ષેપ ન થાય એ પ્રકારે. પણ ખરેખર કોઈ બાહ્ય પદાર્થો વિક્ષેપ નથી કરતા. જો પોતાની વૃત્તિ રસવાળી થઈને શાસ્ત્રમાં કે ચિંતનમાં કે જે તે વિષયમાં લાગી જતી હોય તો ઓલો વિક્ષેપ તો એનામાં છે. જે બાહ્ય ઘોંઘાટ છે એ તો બધું એનામાં છે, અંદર થોડો આવી શકે એવું છે. પોતે લક્ષ ત્યાં આપે છે એટલે એને એમ લાગે છે કે મને વિક્ષેપ કરે છે, એ તો પોતે લક્ષ આપે છે ત્યારે. જેમ માણસ કોઈ એમ કે ભાઈ તમે કેમ મારી સામે જુઓ છો, ત્યારે એને પૂછવું જોઈએ તને ક્યાંથી ખબર પડી, મેં તમારી સામે જોયું તમને ક્યાંથી ખબર પડી, તમે મારી સામે જોયું ત્યારે ને, તો તમારી ફરિયાદ શું છે? એ ફરિયાદ તમને લાગુ પડે છે સીધે સીધી. એમ વિક્ષેપ પડે છે ક્યારે કે પોતે એ બાજુ ખેંચાય છે, આ બાજુ ખેંચાય તો વિક્ષેપ ક્યાંય નથી, એ તો અહીંયા અંદર આવી શકતો જ નથી, તો બહાર ને બહાર જ રહે છે. એટલે જે છ કારકોની જે સ્વતંત્રતા છે એને આ ભલે દ્રષ્ટાંત કેવળ જ્ઞાનનું લીધું, કેમ કે જે તો આનંદ ચતુષ્ટય પ્રગટ થાય છે, પણ મુમુક્ષુની ભૂમિકાથી સ્વયંભૂપણાનો અભિપ્રાય ઘડાવવો જોઈએ કે સ્વભાવ સ્વયંભૂ છે, સ્વભાવને ઉત્પન્ન કરવા માટે કોઈના મદદની જરૂર નથી. ગુરુ હોય, શાસ્ત્ર હોય, તો આંગળી ચીંધે છે, ખાલી અંગુલી નિર્દેશ કરે છે, જોવું પોતાને છે અને કાર્ય કરવું પણ. ના એક પદ ઉપર નું પોતે વિવેચન કર્યું છે. આધ્યાત્મિક પદ છે અને જિનેશ્વર દેવ ની સ્તુતિ છે. એમાં જિનેશ્વર દેવ નું જે પ્રતિમાજી નું આલંબન છે ને, એ વિષય ઉપર એક બહુ સારો ખુલાસો છે. માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામો ઉપજાવે છે. આ અધ્યાત્મ સ્વરૂપ ચિંતન કેવું? ભાવ ભાષણ એકલું નો અર્થ થાય છે. માત્ર એકલું એનો અર્થ શું છે? પોતાને ભાવ ભાષણ અધ્યાત્મ તત્વ એવો જે પોતાનો આત્મા, એનું ભાવ ભાષણ નથી અને એના આધારે કોઈ ભાવ પણ ઉત્પન્ન થયો નથી. પણ શાસ્ત્રની અંદર જે વિષય આવે છે એના ઉપરથી ચિંતન કોઈ લંબાવે છે તો એની અંદર કલ્પના પડે છે. કેમ કે જ્ઞાનમાં તો ભાવ ભાષ્યો નથી, વળીને પ્રત્યક્ષ અંશથી વળીને અનંત પ્રત્યક્ષતાનો તો ભાવ ભાષ્યો નથી. હવે આપણે એ સાથે લઈએ તો પછી શું થાય છે કે પરોક્ષ કોઈ વિષયનું અનુમાન કરે છે કે આત્મા આવો કહેવા માંગે છે. ગુરુ શાસ્ત્ર આવો આત્મા કહે છે. ધ્રુવ એટલે આવો, અપરિણામી એટલે આવો, શક્તિરૂપ એટલે આવો, કુટસ્થ એટલે આવો, એમ કઈ ને કઈ વિશેષણ થી શું એવું જે ટીકા વાંચી આપણે અત્યંત આત્માધીન છે, લેશ માત્ર પરાધીન નથી એમ પ્રકાશે છે. એટલે શુદ્ધ ઉપયોગથી શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિમાં કોઈની મદદ નથી. આત્મા પોતે જ એ કાર્ય કોઈની પણ મદદ વિના સ્વયં પોતાના સામર્થ્યથી કરે છે, કરી શકે છે એવું આ ગાથામાં નિરૂપણ કરવું છે. કે શુદ્ધ ઉપયોગની ભાવના એને આત્મ સ્વરૂપની અત્યંત ભાવના વર્તે છે એ શુદ્ધ ઉપયોગમાં આવે છે. અને એ શુદ્ધ ઉપયોગને પણ ત્યાં ભાવના જ કહેવામાં આવે છે. એ કેમ કે ભાવનાના તબક્કામાં શું શુદ્ધ શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો છે. એટલે શુદ્ધ ઉપયોગની ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતી કર્મો નષ્ટ થયા હોવાથી પછી આ અર્યંત દશા લઈ જાય. જેને શુદ્ધ અનંત શક્તિ વાળો ચૈતન્ય સ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવો આ આત્મા હવે એના છ કારકો ઉતારે છે. એવા આ આત્માને છ કારકો કેવી રીતે છે કે અનંત શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાયક સ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી જેણે કર્તાપણાનો અધિકાર ગ્રહણ કર્યો છે, પોતાનું કાર્ય કરવા માટે જે સ્વતંત્ર છે. શા માટે સ્વતંત્ર છે? કે શુદ્ધ અનંત શક્તિવાળો સ્વભાવ હોવાને લીધે, પોતામાં જ પોતાની અનંત શક્તિ હોવાથી પોતાનું કાર્ય કરવાનો અધિકાર પોતાને છે. પોતાના કાર્ય કરવાના અધિકારમાં કોઈનો હસ્તક્ષેપ નથી. નિરપેક્ષપણે આત્મા સ્વયંના અવલંબનથી જ પરિણમી રહ્યો છે શુદ્ધ ઉપયોગ. અહીંયા તો કેવું જ્ઞાન લેવું છે, કેમ કે ઘાતી કર્મોનો નાશ લઈ લીધો છે. સમસ્ત ઘાતી કર્મો એટલે ચારે ચાર ઘાતી કર્મો નાશ લઈ લીધો. જ્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી ત્યારે કોની મદદથી કરી? કોઈની મદદથી. મદદની તો જરૂર નથી, પણ કોઈ વિઘ્ન નાખે તો વિઘ્ન ની પહોંચ નથી ત્યાં. અંતકરણ કેવડી થાય છે, માથું ઘાણીમાં નાખે, પીલી નાખે મુનિ રાજ, મુનિ દશા વગર તો કેવળ જ્ઞાન નથી. ઘાણીએ જેમ તેલ પીલે તલ નાખીને એવી રીતે માથું નાખે મગાણે, પણ એની પહોંચ નથી. જે સ્વતંત્રપણે પોતાની અનંત શક્તિથી સ્વભાવમય પરિણમન કરે છે એને બહારના વિઘ્નોની પહોંચ નથી. અંદર જો વિજ્ઞાનની પહોંચ નથી તો મદદની ક્યાંથી જરૂર હોય એને, વિઘ્ન પણ અડી શકતા નથી. એવી રીતે સ્વતંત્રપણે પોતાના કાર્ય કરવાનો અધિકાર હોવાથી પોતે કરતા છે, સ્વતંત્રપણે કરતા છે. શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવને લીધે, કેવળ જ્ઞાન, શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનપણે પરિણમવાના, જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે પ્રાપ્ય હોવાથી, પોતે જ પોતાને પ્રાપ્ત થતો હોવાથી, કેવળ જ્ઞાન પણ પોતે પોતાને પોતે જ પ્રાપ્ત કર્યું, પોતાનું જ્ઞાન કંઈ બીજાએ પ્રાપ્ત નથી કર્યું, એટલે અહીં ઓબ્જેક્ટ રૂપે કર્મ લીધું છે. જે કાર્ય થયું તે પોતાનું કાર્ય સ્વતંત્રપણે પોતે કર્યું અને સ્વતંત્રપણે પોતાને પ્રાપ્ત થયું, બીજાને પ્રાપ્ત નથી થયું, માટે કર્મ રૂપે પણ પોતે જ થયો, પોતે જ પોતાને પ્રાપ્ત થતો હોવાથી કર્મપણાને અનુભવતો. પહેલાં કર્તાપણાને અનુભવતો, હવે કર્મપણાને અનુભવતો. શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ સાધકતમ હોવાથી કર્મપણાને ધરતો, અને એવો શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાન રૂપે પરિણમવાનો જે સ્વભાવ છે એનું સાધન પણ કોઈ બીજું નથી. કરણ શક્તિ પણ પોતામાં છે, ઉત્કૃષ્ટ સાધન કરણ શક્તિ પણ પોતામાં છે, કોઈ સાધનની જરૂર નથી, કોઈ બાહ્ય સાધનની અપેક્ષા વિના. ત્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે તો શ્રેણી માંડે છે, શેની અપેક્ષા છે એને, કોઈ અપેક્ષા એને. તમામ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની કોઈ અપેક્ષા નથી, પોતે જ ઉત્કૃષ્ટ સાધન, અંદરથી કરણ શક્તિ જ કામ કરે છે સાધકતમપણે. તમ એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ સાધનપણે પરિણમતી એવી પોતાની શક્તિવાળો પોતે જ હોવાથી, સાધનાંતરની અપેક્ષા વિનાનો હોવાથી પોતે જ કરણપણાને કે સાધનપણાને ધારણ કરે છે. શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી, અર્થાત કર્મ પોતાને જ દેવામાં આવતું હોવાથી, સંપ્રદાન પણ આને ધારણ કરતો, દાનને પણ પોતે ધારણ કરે છે. જે પોતાનું કાર્ય છે અનંત શક્તિવાળા જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવમાં, અનંત શક્તિનું દાન જે છે એ પોતે જ પોતાને સંપ્રદાન, પ્રદાન એટલે વિશેષે કરીને દાન દેવું, સમ્યક પ્રકારે વિશેષે કરીને પોતે જ પોતાને દાન આપે છે. કોઈ બીજાને દાન કોઈ આપતો નથી, પોતાને જ દાન આપે છે. અનંત જ્ઞાનનું દાન પણ પોતાને દેવામાં આવતું હોવાથી, અથવા કર્મ પોતાને જ દેવામાં આવતું હોવાથી પોતે સંપ્રદાન પણ આને ધારણ કરતો. શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાન રૂપે પરિણમવાના સમયે પૂર્વે પ્રવર્તેલા વિકળ જ્ઞાન સ્વભાવનો નાશ થવા છતાં, વિકળ એટલે અપૂર્ણ જ્ઞાન હતી છતાં, સહજ જ્ઞાન સ્વભાવ વડે પોતે જ ધ્રુવપણાને અવલંબતો હોવાથી અપાદાનપણે ધારણ કરતો. એવું જે કાર્ય થયું એને ધારણ કોણ કરે છે? દાન પોતાના દે છે, ધારણ લેનાર પણ પોતે છે, દેનાર પણ પોતે, લેનાર પણ પોતે છે. લેનારને અપાદાન કે છે, દેનારને સંપ્રદાન કે છે. એમ લેનાર દેનાર બે પોતે છે એમ કે, કોઈની વચ્ચે હસ્તક્ષેપ નથી. એવી રીતે અપાદાન પણ એને ધારણ કરતો. અને શુદ્ધ અનંત શક્તિ વાળા જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવનો પોતે જ આધાર હોવાથી અધિકરણ પણ આને આત્મસાત કરતો. કોના આધારે આ જ્ઞાન ઉત્પન્ન થયું? તો પોતાના આધારે, કોઈના અવલંબનની જરૂર ન પડી. એવી રીતે પોતે જ અધિકરણ પણ આને આત્મસાત કરતો, એટલે ધારણ કરતો, એવી રીતે સ્વયમેવ છ કારક રૂપ થતો હોવાથી, અથવા ઉત્પત્તિ અપેક્ષાએ દ્રવ્યને ભાવભેદે ભિન્ન ઘાતી કર્મોને દૂર કરીને દ્રવ્ય ઘાતી કર્મ અને ભાવ ઘાતી કર્મ, નાના વર્ણાદી ભાવ ઘાતી કર્મ અને કુદરત પરમાણુની પ્રકૃતિ એ દ્રવ્ય, એવા બંને ભિન્ન ઘાતી કર્મોને દૂર કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો હોવાથી, પોતે જ પ્રગટ થયો હોવાથી, પોતે પોતાથી, પોતા વડે, પોતામાં, પોતામાંથી, પોતાના આધારે પ્રગટ થયેલો હોવાથી એને સ્વયં ભૂ કહેવામાં આવે છે. આ સ્વયં ભૂ છે, આમાંથી અપભ્રંશ થઈ ગયો શંભુ. શંકર ને શંભુ કહે છે ને, ત્યાં સ્વયંભૂ નો અપભ્રંશ છે શંભુ. ખરેખર ખરેખર પોતે સ્વયંભૂ છે. કેવળ જ્ઞાન થવા સુધી જો પોતે સ્વયંભૂ હોય તો પછી કહેવાની જરૂર નથી કે નીચલી પ્રારંભથી બધી દશામાં પોતે સ્વયંભૂ છે, એ કોઈ કહેવાની જરૂર નથી. એટલા માટે આચાર્ય મહારાજે સીધી કેવળ જ્ઞાનની ગાથા લીધી છે. પણ આત્મા પોતાના સર્વ સ્વાભાવિક પર્યાયો માટે સ્વયંભૂ છે, કોઈની એને જરૂર નથી. આથી એમ કહ્યું કે નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, પર સાથે ના પાડી. પ્રમાણનો વિષય લીધો ને એટલે કે જેથી શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી એટલે કોઈ બાહ્ય સાધનો શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે. આના ઉપરથી બોધ શું લેવાનો? સામાન્ય રીતે માણસને એમ લાગે છે કે મારા અમુક પ્રકારના સંયોગો હોવાથી હું મારું સાધી નથી શકતો આત્મ કલ્યાણ. આવો એક અભિપ્રાયની અંદર શ્રદ્ધાનો અને જ્ઞાનનો દોષ થઈ જાય છે કે મારા અમુક સંયોગો એવા હોવાથી મને હું આત્માને નથી સાધતો. જો મારા સંયોગો મારી ઈચ્છા પ્રમાણે કંઈક અનુકૂળ થઈ જાય ને તો પછી હું આત્માને સાધી શકું, પણ એ સંયોગો અનુકૂળ થશે તો નહીં સાધી શકે. કેમ કે એને પહેલેથી અભિપ્રાયની અંદર આધાર પર કે મારી સાધનામાં પ્રતિકૂળ સંયોગો નડે છે, માટે સંયોગો અનુકૂળ થાય તો મારી સાધના થાય. વાત તદ્દન ખોટી છે. પહેલેથી કોઈ પણ જીવે એવો અભિપ્રાય દ્રઢપણે ધારણ કરવો ઘટે છે કે કોઈ પણ જાતના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ભલે હું મુકાઈ જાઉં, ભલે હું મુકાઈ જાઉં, મારું સાધન હું કોઈ પણ સમયે કરવા સ્વતંત્ર છું. અને કોઈ પણ સમયે કરવા સ્વતંત્ર હોવાથી ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પણ હું મારું કાર્ય તો ચાલુ જ રાખીશ, મારો પ્રયત્ન હું છોડીશ. વિચાર કરે છે ને કે મને અમુક પ્રકારના સંયોગોને લઈને મારા ઉપાધિવાળા પરિણામે એ સંયોગો આશ્રિત રહ્યા કરે છે ને, એ ઉપાધિ જ્યાં સુધી ખસે નહીં ત્યાં સુધી ઉપયોગ કેવી રીતે ઠરે, આત્મામાં આવે કેવી રીતે, અંતર્મુખ થાય કેવી રીતે? આ એક ખોટો અભિપ્રાય બાંધેલો હોય છે. પહેલેથી જ એવું વિચારવા યોગ્ય છે અભિપ્રાયની દ્રષ્ટિએ કે ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં હું ન હોઉં, મારું કાર્ય સ્વતંત્રપણે કરવા માટે હું બિલકુલ કોઈની સાથે કોઈ મને દખલગીરી કરી શકે એવી મારી પરિસ્થિતિ છે જ નહીં. અને તેથી બધી જ હાલતમાં, સર્વ હાલતમાં, કોઈ પણ હાલતમાં મારે મારું કાર્ય ચાલુ જ રાખવું જોઈએ. પણ એ ખોટી વાત છે, એ અભિપ્રાય છોડી દેવા જેવો છે, એ અભિપ્રાય રાખવા જેવો નથી. પહેલેથી આત્મ મજબૂત અભિપ્રાય ઘડી રાખવો જોઈએ તો ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળમાં હોય મારું કામ હું ચાલુ રાખીશ અને હું કરી શકીશ. ન કરી શકું એ વાત હોય શકે જ નહીં, એ વાત હું માનવા તૈયાર નથી. એટલો એને એવા વિરુદ્ધ અભિપ્રાયનો નિષેધ આવી રહ્યો છે. તો કામ ચાલશે પાછું, તો ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાઢવામાં કામ ચાલશે. નારકીને ચાલે છે, તિર્યકને ચાલે છે, મનુષ્યને શું કરવાનું પ્રશ્ન જ નથી. પણ તૈયારી મુમુક્ષુની ભૂમિકામાં આટલી હોવી જોઈએ. આપણે કોઈ વખત ટીકા ટિપ્પણીને લક્ષ્ય કોઈ વાત કરીએ છીએ કે માણસ એમ વિચાર કરે કે ભાઈ મારે એટલું સાધન થઈ જાય મૂડીનું કે જેના વ્યાજમાં મારી આજીવિકા ચાલે, તો હું નિરાતે સોનગઢ બેસી જાઉં નિવૃત્તિ લઈને અને મારું કાર્ય હું કરું સોનગઢમાં જઈને. બધું ગમે ત્યાં જા નહીં, આ રીતે તો તારું કામ થવાનું નથી.
આધારબુદ્ધિ
સોનગઢમાં જા કે ગમે ત્યાં જા, તારી આધારબુદ્ધિ પહેલેથી ખોટી છે. આજીવિકા એટલે હું ચાર લોટ, ચાર રોટલીનો લોટ છે કે બીજું કાંઈ છે? તો તારો આવડો મોટો હાથમાં એક ચાર ઘોણા ઉપર ટકી ગયો છે, લટકે છે. ચાર ઘોણાના આધારે તું લટકો છો, ઘોણા મજબૂત ને તું હીણો, એટલો બધો, એટલો બધો હલકો તું કે એના આધારે તું લટકી જા? કઈ જાતનું નિર્બળતા છે? એ નિર્બળતા પહેલેથી છોડી દેવા જઈ રહી છે. ઘોણા એટલે શું બોલા? એટલે પહેલેથી એટલું જોર આવવું જોઈએ પોતાનું કાર્ય કરવા માટે. ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળમાં હોય, મારું કામ કરવા હું સ્વતંત્ર હોવાથી મારું કામ તો હું ચાલુ જ રાખવાનું છું. એવું મારું કામ ચાલુ રાખવાની જે મારી અંતર સાવધાની, એ સાવધાની રાખતા ભલે બીજું બારમાં ગમે તે હું ઢોળી જાય, મને એને હું જોઈ લઈશ. માણસ નથી કહેતા આવજો ને હું તમારી સાથે ભરી પી લઈશ, નથી કહેતા. એમ સંયોગોને તો ચેલેન્જ આપી દેવી કે તું ગમે એ સંયોગ થાય ને હું તો જોઈ લઈશ તને. સુભાષભાઈને બહુ સરસ કાગળ લખ્યો છે, તમે જરાય ડોરોમાં જરાય ભય પાવનમાં કાંઈ થવાનું નથી ને થશે તો જોઈ લઈશું, જોઈ લઈશું. આ વાક્ય ગંભીર લખ્યું છે. જોઈ લઈશું, મેં એમ નથી કીધું કે તમારી પરિસ્થિતિ નબળી થશે તો હું તમને મદદ કરી દઈશ. તમને અંદરથી એટલું બળ ઉત્પન્ન થાય એવી રીતે અમે તમારી પડખે ચડશું કે તમારા આત્મામાંથી તમે બળ ઉપાડીશું અને તમારું કાર્ય કરીશું. એવી સ્થિતિમાં તમને લાવી દેશું, એનું નામ જોઈ લેશું છે. એમ કેવું છે શું એવી રીતે વાત કરી છે? જોઈ લેશું, જરાય ડર આગળ વધો, ભયભીત થઈ આવીને આગળ વધો, કોઈ ભય રાખવાની જરૂર નથી. સામાન્ય દ્રષ્ટાંત લઈએ કે બીજો અવાજ થતો હોય તો માણસને વાંચવામાં કે સાંભળવામાં એકાગ્રતામાં ખલેલ પહોંચે છે ને. સામાન્ય રીતે સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાન ધ્યાનના વિષયમાં એવો ક્ષેત્ર પસંદ કરવામાં આવે કે જ્યાં અવાજને, ભંગાટને બીજું કાંઈ વિક્ષેપ ન થાય એ પ્રકારે. ખરેખર કોઈ બાહ્ય પદાર્થો વિક્ષેપ નથી કરતા. જો પોતાની વૃત્તિ રસવાળી થઈને શાસ્ત્રમાં કે ચિંતનમાં કે જે તે વિષયમાં લાગી જતી હોય તો ઓલો વિક્ષેપ તો એનામાં છે. જે બાહ્ય ઘોંઘાટ છે એ તો બધું એનામાં છે, ક્યાંય અંદર થોડો આવી શકે એવું છે. પોતે લક્ષ ત્યાં આપે છે એટલે એને એમ લાગે છે કે મને વિક્ષેપ કરે છે, એ તો પોતે લક્ષ આપે છે ત્યારે. જેમ માણસ કોઈ એમ કે ભાઈ તમે કેમ મારી સામે જુઓ છો, ત્યારે એને પૂછવું જોઈએ તને ક્યાંથી ખબર પડી? મેં તમારી સામે જોયું તમને ક્યાંથી ખબર પડી? તમે મારી સામે જોયું ત્યારે ને, તો તમારી ફરિયાદ શું છે? એ ફરિયાદ તમને લાગુ પડે છે સીધે સીધી. એમ વિક્ષેપ પડે છે ક્યારે કે પોતે એ બાજુ ખેંચાય છે. આ બાજુ ખેંચાય તો વિક્ષેપ ક્યાંય નથી, એ તો અહીંયા અંદર આવી શકતો જ નથી, એ તો બહાર ને બહાર જ રહી છે. એટલે જે છ કારકોની જે સ્વતંત્રતા છે એને આ ભલે દ્રષ્ટાંત કેવળ જ્ઞાનનું લીધું, કેમ કે જે તો અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે, પણ મુમુક્ષુની ભૂમિકાથી સ્વયંભૂપણાનો અભિપ્રાય ઘડાવવો જોઈએ કે સ્વભાવ સ્વયંભૂ છે, સ્વભાવને ઉત્તમ કરવા માટે કોઈના મદદની જરૂર નથી. ગુરુ હોય શાસ્ત્ર હોય તો આંગળી ચિંતે છે, ખાલી અંગુલી નિર્દેશ કરે છે, જોવું પોતાને છે અને કાર્ય કરવું પણ. એમાં જીનેશ્વર દેવ નો જે પ્રતિમાજી નું આલંબન છે ને, એ વિષય ઉપર એક બહુ સારા ખુલાસો છે. માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામો ઉપજાવે છે. આ અધ્યાત્મ સ્વરૂપ ચિંતન કેવું? ભાવ ભાષણ એકલું નો અર્થ વિચાર છે. માત્ર એકલું એનો અર્થ શું છે? પોતાને ભાવ ભાષણ અધ્યાત્મ તત્વ એવો જે પોતાનો આત્મા, એનું ભાવ ભાષણ નથી અને એના આધારે કોઈ ભાવ પણ ઉત્પન્ન થયો નથી. પણ શાસ્ત્રની અંદર જે વિષય આવે છે એના ઉપરથી ચિંતન કોઈ લંબાવે છે તો એની અંદર કલ્પના પડે છે. કેમ કે જ્ઞાનમાં તો ભાવ ભાષ્યો નથી, વળીને પ્રત્યક્ષ અંશથી વળીને અનંત પ્રત્યક્ષતાનો તો ભાવ ભાષ્યો નથી. હવે આપણે એ સાથે લઈએ તો પછી શું થાય છે કે પરોક્ષ કોઈ વિષયનું અનુમાન કરે છે કે આત્મા આવો કહેવા માટે છે. ગુરુ શાસ્ત્ર આવો આત્મા કહે છે, ધ્રુવ એટલે આવો, અપરિણામી એટલે આવો, શું શક્તિરૂપ એટલે આવો, કુટસ્થ એટલે આવો, એમ કઈ ને કઈ વિશેષણથી. શું એવું જે અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામો એટલે કલ્પના ઉપજાવે છે, અંદર કલ્પના પડે છે અને એ કલ્પનામાંથી શું પરિસ્થિતિ ઊભી થાય છે કે મોટાભાગના જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે. પછી જે અધ્યાત્મ રસ અંદરથી આવવો જોઈએ એ આવવાની તો જગ્યા રહી નહીં કલ્પનાને કારણે, વસ્તુ તત્વનો ભાવ ભાષ્યો નથી એટલે એનો રસ છે એ ઘટી જશે, શુષ્કતા પ્રાપ્ત કરાવે છે. અને શુષ્કતા જ્યારે આવે છે ત્યારે સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે કે આત્મા તો ધ્રુવ કુટસ્થ પરિણામી છે, એને તો કંઈ લાગતું વળગતું નથી, એટલે પછી અવસ્થાની અંદર સ્વેચ્છાચારી અથવા સ્વચ્છંદ અવસ્થા ઉત્પન્ન થાય છે. પોતાના હિત હિતને અથવા આકુલતાને અને નિરાકુલતાને પોતે સમજી શકવાનું છે. નહીતર તો શું થાય, કસાયની તીવ્રતા થઈ જાય છે અને તો પણ એને ગૌણ કરી જાય છે કે મારે તો ત્રિકાળી મુખ્ય છે. પણ કસાયની મંદતામાં પણ ઘણી આકુલતા લાગવી જોઈએ, એના બદલે તીવ્રતામાં આકુલતા વધી તો તને ન લાગે, જ્ઞાન કેટલું મોટું થઈ ગયું, જ્ઞાન ઘણું મોટું થઈ ગયું. એટલે સ્વેચ્છાચારી ઉત્પન્ન કરે છે અથવા ઉન્મત પ્રલાપ દર્શાવે, પછી એ ગમે તેમ બોલે છે, ધ્રુવને અનુલક્ષીને ગમે તેમ બોલે છે. એ બધી ઉન્મત એટલે પાગલપણ જેવી વાત છે. હવે અહીંયા એમને
પરિણમન વગરની જે અધ્યાત્મની વાત છે બધી પાગલ,
પછી પરિણમન વગરની અને લક્ષ વગર ભાવ ભાષા. ભગવાનના સ્વરૂપના ધ્યાન અવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે. ભગવાનના સ્વરૂપના ધ્યાન જ્યારે પ્રતિમાથી જોવે છે ત્યારે એનું સ્વરૂપ લક્ષમાં લે છે, અંતર્મુખ થયા છે, પરમ વિતરાગ થયા છે અને ઘનિષ્ઠ સંવેદન નો એક પિંડ છે હું વિજ્ઞાન ઘન થયેલો આત્મા બિરાજમાન ચૈતન્ય ધીમ થઈ ગયું છે એવું સ્વરૂપ ભગવાનનું જે છે એના ધ્યાલામનથી બ્રહ્માન અને ભક્તિ એટલે એવું દ્રષ્ટિકોણ બદલાય છે. એટલે શું છે કે ભાવભાષણ થવાનું એક અંગ છે, પ્રતિમા રીતે સ્વરૂપનું ભાવભાષણ થવાનું એક નિમિત્ત છે. એટલે ભક્તિ પ્રધાન બહુમાન આવે છે, કેમ કે અનુગુણ પ્રગટા છે એટલે બહુમાન પણ આવે છે અને ત્યાં અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે. એટલે કે જે આ કલ્પના કરે છે ચિંતનથી એ વાત ત્યાં ગૌણ થાય છે. ભલે થોડો શુભરાગ વિશેષ થાય છે પણ ઓલો તો સ્વેચ્છાચારી પણ અને શુષ્કતામાં આવ્યો તો એટલો દોષ નથી ત્યાં. એટલે અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે એટલે ભાવનામાં આવે છે જીવ ત્યાં અને ભાવના વધે છે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, આવા સ્વરૂપની મારે પ્રાપ્તિ કરવી છે, મારે આવું થવું છે એવી ભાવનામાં આવે છે. અને એવી ભાવનામાં આવતા એની શુષ્કતા સ્વેચ્છાચારીપણું અને ઉન્મુખ પ્રલાપતા થતા નથી. એ ભાવનાને કારણે આ દોષથી બચી જાય છે. આ ત્રણ પ્રકારના જે દોષ થાય છે એનાથી બચી જાય છે. અને આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. ઓલી સ્વાભાવિક નહોતી, કૃત્રિમ હતી. ભલે વિકલ્પથી જોર મારે, ભાષાથી જોર મારે, એમાં કૃત્રિમ હોય છે. વસ્તુનું દર્શન ન હોય જ્ઞાનની અંદર, વસ્તુ દર્શન ન હોય, ભાવને પાસે તો હોય તો એ બધી કલ્પના છે અને અસ્વાભાવિક એ આધ્યાત્મિક ચિંતન છે. અહીંથી આત્મદશા બળવાન થવાથી ને નિર્મળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે અને તેથી શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી અને ભક્તિ માર્ગ પ્રત્યે જુગુપ્સિત થતા નથી અને ભક્તિ માર્ગ પ્રત્યે ઘૃણા નથી થતી. જે ભક્તિ ભાવભક્તિ જે છે અથવા જેને બહુમાન કહેવાય, જે જે જ્ઞાનનો પર્યાય છે એને એમાં જુગુપ્સા થવાનું કારણ નથી. પછી તો રાગ તો એની પાછળ ઢસડાય છે, એમ ભક્તિનું સ્વરૂપ છે. ત્યારે શુષ્કતા જે જ્ઞાનમાં હોય ને એને ભક્તિ પ્રત્યે જુગુપ્સા આવે છે. જુગુપ્સા એટલે શું? અણગમો આવી જાય છે. આ હું ભક્તિની વાતો આવે છે બધી, હનુમાન અને ભક્તિની વાતો આવે તો એને જુગુપ્સા થઈ આવે. ગુરુનું, દેવનું, શાસ્ત્રનું, સત્પુરુષનું, બહુમાનની વિષય આવે તો એને એમ થાય કે આ બધા ભક્તિની વાતો ચાલે છે, એમાં જુગુપ્સા આવી જાય છે, અણગમો આવી જાય છે, એ આને ન થાય એમ કહે છે. એટલે જુગુપ્સા થતી નથી. અહીંયા આ એક જ જગ્યાએ કાઉન્સ ભર્યો છે આખા પુસ્તકમાં, બીજે ક્યાંય કાઉન્સ નથી ભરવા પડ્યા. પરલક્ષી ધારણાવાળા જીવને એકલું ચિંતમન વ્યામોહ ઉપજાવે છે. એકલી સ્વભાવ આવો છે, સ્વભાવ આવો છે, સ્વભાવ આવો છે એવી જે પરલક્ષી ધારણા હોય છે એવા ચિંતમનમાં જીવને વ્યામોહ ઉપજે છે. નાનીને તો સહજપણે અને મુખ્યપણે અધ્યાત્મ ચિંતન હોય જ છે, કેમ કે એને તો વસ્તુ લક્ષ્યમાં છે અને એ વસ્તુની મુખ્યતા છે. એટલે એને તો સહજપણે અને મુખ્યપણે અધ્યાત્મ ચિંતન ચાલતું હોય છે. એની વાત અહીંયા ન લેવી એમ કહેવું છે, કૌંસમાં એમ કરીને એ વાત લેવી છે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો, જય હો.